તારીખ 14/9/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
અને બીજા જીવને પણ મૂળ સ્વરૂપે અને મુખ્યપણે પરમાત્મા સ્વરૂપે દેખે છે, મૂળ સ્વરૂપે દેખે છે અને મુખ્યપણે એમ દેખે છે. પછી એને સંસારી અજ્ઞાની જીવની સંસાર અવસ્થાનું પણ જ્ઞાન હોય છે, જ્ઞાન રહે છે કે આ જીવ પોતાની અવસ્થામાં પોતાને ભૂલ્યો છે અને પોતાને ભૂલ્યો હોવાથી, પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો હોવાથી અનેક પ્રકારે તે પોતાની કલ્પના પ્રમાણે પોતાને માને છે અથવા પોતાની કર્મજનિત અવસ્થાપણે પોતાને માને છે. અત્યારે મનુષ્ય છે, પુરુષ છે, સ્ત્રી છે, ફલાણો નામ વાળો છે, ફલાણા ઘર વાળો છે, ફલાણા કુટુંબ વાળો છે, ફલાણા ગામ વાળો છે, ફલાણા દેશ વાળો છે, એ બધા પૂર્વ કર્મને લઈને થયેલી એની સંયોગિક અવસ્થા છે. એવું એ માને છે કે એની ભૂલ છે, એ ભૂલનું પણ જ્ઞાન સમ્યક જ્ઞાનીને બરાબર રહે છે, થાય છે અને એના ઉપર વિશેષ રાગ દ્વેષ નહીં થવાનું કારણ એ છે કે એને મૂળ સ્વરૂપનું પણ જ્ઞાન છે અને એની ભૂલનું પણ જ્ઞાન છે. બે પ્રકાર છે. સમ્યક દ્રષ્ટિ બધા જીવોને જીનવર ગાણે છે, સમ્યક દ્રષ્ટિ બધા જીવોને જીનવર ગાણે છે, જીન સમાન જીન સ્વરૂપે ગાણે છે, છે પણ એવા જ મૂળ સ્વરૂપે બધા જીવો છે, પણ એવા જેવા છે એવા જાણે છે. યથાર્થ જાણવું છે તે સમ્યક જાણવું છે, સાચું જાણવું છે. સમ્યક દ્રષ્ટિ બધા જીવોને જીનવર જાણે છે અને જીનવરને જીવ જાણે છે, જીનવરને પણ જાણે છે કે આ પણ જીવ જાતિમાં જેટલા પદાર્થો છે, જેટલા જીવો છે એમાંના એક જીવ છે. બધા જીવો પણ જાતિ અપેક્ષાએ એક સરખા છે, મારું સ્વરૂપ પણ એવું છે, બીજાઓનું સ્વરૂપ પણ એવું છે. એટલે કોઈથી હું વધારે છું, બીજાથી હું ઘણો છું, ઘણો ઊંચો છું, મોટો છું, એ પ્રકારનું અહમ પણ થવાનો તો અવકાશ જ રહેતો નથી. કેમ કે અનાદિથી બધા છે એટલે આયુષથી કોઈ નાના મોટા નથી. શરીરનું આયુષ ભલે નાનું મોટું હોય પણ બધા જીવો અનાદિથી હૈયાતી ધરાવતો હોવાથી કોઈ જીવ નાનો છે ને કોઈ જીવ મોટો છે કાળ અપેક્ષાએ નથી, ગુણ અપેક્ષાએ નથી, દ્રવ્યની જાતિ અપેક્ષાએ નથી. વર્તમાન ભાવમાં જે સમ્યક દ્રષ્ટિ છે તે યથાર્થ જાણે છે, મિથ્યા દ્રષ્ટિ છે એ ભૂલીને જાણે છે, ભૂલ ભરેલું જાણે છે. એટલું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને રહે છે. આ કેટલી વિશાળ દ્રષ્ટિ, બધા જીવોને પોતાના સમાન સ્વીકાર કરવો, બધા જીવોનું સ્વરૂપ પોતાના સમાન સ્વીકાર કરવું, તે કેટલી વિશાળ દ્રષ્ટિ. અહીંયા તો મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ રાખવો અને એક દેશના મનુષ્ય બીજા દેશના મનુષ્યો સાથે સંઘર્ષ કરવો નહીં, વિગ્રહ લડાઈ કરવી નહીં, એવી જો શાંતિનો સિદ્ધાંત કોઈ મળી જાય તો માનવ પ્રેમનો મોટો સિદ્ધાંત મળી ગયો એમ કહેવામાં આવે. પણ જીવનું ક્ષેત્ર મનુષ્ય પૂરતું મર્યાદિત નથી. માનવ પ્રેમથી માનવ માનવને બચાવે અને બીજા જીવોનું ભક્ષણ કરવાનો, આહાર કરવાનું પણ સ્વીકારે, જેમ કે મત્સ્ય ઉદ્યોગ કરે, અનાજ ઓછું પાકે તો માણસને ખાવા માટે બીજા પ્રાણીઓની શરીરની ગમે તે પ્રકારની પછી માંસાહાર આદિની અવસ્થા, મનુષ્ય પ્રેમ મનુષ્ય પેટ ભરે એને તો અહીંયા એવા માનવ પ્રેમને તો અહીંયા સંકુચિત દ્રષ્ટિમાં લઈ ગયા છે. જૈન દર્શનની જે વિશાળ દ્રષ્ટિ છે એમાં તો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના બધા ચારે ગતિના સર્વયોનિના સર્વજીવો બધા જ પ્રત્યે પોતા સમાન દ્રષ્ટિ રાખવાની વાત છે. હિનાધિક નહીં. એક ઇન્દ્રિય છે માટે નાનો જીવ છે, બે ઇન્દ્રિય છે માટે મોટો જીવ છે એમ પણ નહીં. વ્યવહારમાં એવું છે કે જગતમાં કોઈ મચ્છર મારે, માખી મારે, માકડ મારે તો કોર્ટમાં સજા થતી નથી, થાય છે. દવા ઉગાડે છો કે વેચાય છે બજારની, પણ માણસ મારે તો, માણસનું ખૂન કરે તો એને ફાંસીની સજા દેવામાં આવે છે. એમાં એક માણસ મારે એને ફાંસીની સજા, અને બોમ્બ ફેંકીને હજાર ને દસ હજાર ને લાખ ને મારે તો પણ એને ફાંસીની સજા, એક સરખી સજા. કેમ કે સજા કરવાનું બીજું એથી વધારે પ્રમાણ અહીંયા માણસ પાસે ઉપલબ્ધ નથી, પ્રાપ્ત નથી કે એને વધારે કોઈ સજા કરી શકાય. એ કુદરતના ધર્મની સજા કુદરત બીજી જગ્યાએ કરે છે. પણ વસ્તુ સ્થિતિ જેમ છે તેમ છે તો પણ ન્યાયનો વિષય થોડો અટપટો છે. ચર્ચા ચાલુ કે વસ્તુ સ્થિતિ બદલાતી નથી, વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ છે તો પણ ન્યાયનો વિષય થોડો અટપટો છે. પણ શુભ દ્રષ્ટિની અંદર બધા ન્યાયોનો સમાવેશ છે. આ એક વિશેષ વાત છે કે નય જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું, કે જ્ઞાનનો કોઈ પણ પર્યાય, જ્ઞાનની કોઈ પણ અવસ્થા, અનંત જ્ઞાન શક્તિનો ભંડાર જે આત્મા છે જેમાં કેવળ જ્ઞાનની પણ અનંત પર્યાયો છે, એ વસ્તુ જેને કબજામાં છે, એ વસ્તુની જેને દ્રષ્ટિ છે, દ્રષ્ટિના કબજામાં છે, એ દ્રષ્ટિપૂર્વક ઉત્પન્ન થયેલું ઉઘડેલું જે જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન પ્રમાણ, જેને શ્રુત પ્રમાણ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, એના અંશો તે નયો છે અથવા ન્યાયો છે. એ જ્ઞાનના અંશો છે તે નયો છે અથવા ન્યાયો છે. શ્રુત જ્ઞાન પ્રમાણમાં વસ્તુ વ્યવસ્થા બરાબર સમજાય છે, બરાબર જ્ઞાનમાં આવે છે. ન્યાયનો વિષય ઘણો અટપટો છે. અને વસ્તુમાં કેટલાક ધર્મો પણ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, અને આ એક વસ્તુના સ્વરૂપને સ્વીકારવાની અંદર એક મોટી વિટંબના નિમિત્ત બને છે કે જે વસ્તુ એક ધર્મથી નિત્ય છે તે જ વસ્તુ એક ધર્મથી અનિત્ય પણ છે, પરસ્પર વિરુદ્ધ. જે વસ્તુ એક ધર્મથી શુદ્ધ છે તે જ વસ્તુ એક ધર્મથી અશુદ્ધ પણ છે. જે વસ્તુ એક ધર્મથી હયાતી અસ્તિત્વ ધરાવે છે તે જ વસ્તુ બીજા એક ધર્મથી નાસ્તિત્વ પણ ધરાવે છે. આત્મા વસ્તુ એક ધર્મથી એકત્વ અભેદપણ પ્રાપ્ત છે, અભેદપણાને પ્રાપ્ત છે, એકત્વ ધર્મ છે. એનામાં તો એક એનો ધર્મ એવો છે કે જેમાં અનેકત્વ પણ છે, પરસ્પર વિરુદ્ધ એક પણ છે અને અનેક પણ છે. એટલે કેટલાક ન્યાયો તો કેટલાક નયો તો આ વિરુદ્ધ ધર્મોને પણ પ્રકાશે છે, અને કેટલાક નયો એવા છે કે એક જ ધર્મને, એક જ પદાર્થને અનેક નહીંથી, એક જ ગુણને અનેક નહીંથી જોડે છે. એવું પણ નય વિવિક્ષાની અંદર છે. એટલે વિષય થોડો કઠિન થાય છે સમજવો, તો પણ સમ્યક દ્રષ્ટિને કઠિન નથી એટલા માટે કે અનંત જ્ઞાનના ભંડારને એણે દ્રષ્ટિમાં લીધો, એને જ્ઞાનમાં લીધો, તેથી એને બધા સમ્યક ખુલી જાય. સમ્યક પ્રમાણ જ્ઞાન, સમ્યક શ્રુત પ્રમાણમાં બધા નયો એના સમ્યક હોય છે, અને તેથી એનું જ્ઞાન છે એ વસ્તુના ધર્મની મર્યાદાને જેમ છે યથાર્થપણે જાણી લે છે. તેથી એ સંબંધિત શાસ્ત્રમાં જે કથન આવે છે, જે વચનો આવે છે, એ કથનની મર્યાદાને પણ સમ્યક દ્રષ્ટિ યથાર્થ સમજે છે, મિથ્યા દ્રષ્ટિ યથાર્થ સમજી શકતા નહીં. અહીંયા સમ્યક દ્રષ્ટિની વિશેષતાની એક વાત એ ચાલે છે કે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ કેટલી વિશાળ છે. બધા જીવો પર્યાયોમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયથી માંડીને સિદ્ધ દશા સુધીની જે પર્યાયો છે, નિગોચથી માંડીને સિદ્ધ પર્યંતની સર્વ અવસ્થાઓ છે. એ અવસ્થાઓનું જ્ઞાન હોવા છતાં, જે તે અવસ્થાઓનું યથાર્થ જ્ઞાન હોવા છતાં, મૂળ સ્વરૂપે બધા જ જીવો પરમાત્મ સ્વરૂપ છે, જીનવર છે, જીવ છે તે જીનવર છે, અને જીનવર છે તે જીવ છે. એવી એક વિશાળ દ્રષ્ટિ, અત્યંત વિશાળ દ્રષ્ટિ, અનંત જેની વિશાળતા છે, એવી દ્રષ્ટિ આ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ છે. આ કેટલી વિશાળ દ્રષ્ટિ! અરે આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, જીવનું હિત થઈ જાય, સદાને માટે એના સંસાર પરિભ્રમણના જન્મ મરણના ફેરા ટળી જાય. જે જીવને પોતાના મૂળ સ્વરૂપની દ્રષ્ટિ થાય, એ કોઈ અશક્ય વસ્તુ નથી. અનંતા જીવોને તે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, અને આ જીવ પણ એ દ્રષ્ટિ સહજ માત્રમાં પ્રાપ્ત કરી શકે એવી એનામાં શક્તિ છે. એ એનો સ્વભાવ ગુણ છે, સ્વભાવ ગુણ છે. ચોરી કરે છે તો એને ચોર જોવે છે, પછી કાયમ એને ચોર તરીકે જોવે છે. મૂળ સ્વભાવ ને ખબર નથી. પછી પર્યાય તો બદલતી ચીજ છે. ચોર સદાય ચોર રહે અને સરાફ ન થાય એવું માનવું જોઈએ. અવસ્થા તો પલટતી ચીજ છે, ઉલટી સુલટી, સુલટી ઉલટી થઈ જાય છે. એ બધું એવું અટપટું થાય છે, પર્યાયમાં એવી ઉલટ પુલટ ફેરફાર થાય છે. તો હવે આને સાચી દ્રષ્ટિએ મૂલવવું, યથાર્થ દ્રષ્ટિએ એને મૂલવવું, એની કોઈ ચાવી છે ખરી? તો કે એની એક ચાવી છે કે તું સમ્યક દ્રષ્ટિ થા. જો તને તારા મૂળ સ્વરૂપની દ્રષ્ટિ થાય તો તને બધા જીવોના મૂળ સ્વરૂપની અને એની ગમે તેવી ગુણ અવગુણ વાળી અવસ્થા, દોષ નિર્દોષ વાળી અવસ્થા હશે, એનું પણ તને યથાર્થ જ્ઞાન થઈને, યથાર્થ જ્ઞાન પૂર્વક એના ફળ સ્વરૂપે તને રાગ દ્વેષ નહીં થઈને, રાગદ્વેષનો અભાવ થઈને વિતરાગતા થાય, એ પ્રકારનું જ્ઞાન થશે. બરોબર, વસ્તુ નહીં પલટાય. જે જીવ મૂળ સ્વરૂપે જીનવર સમાન છે એ બધા જીવો એમને મળે છે. જે તે જીવો જે તે પ્રકારની દોષિત અવસ્થાએ, મલિન અવસ્થાએ, રાગી દ્વેષી મોહી અવસ્થાએ પરિણમતા હશે એ પણ એમને જણાશે. છતાં જ્ઞાન યથાર્થ થવા છતાં એ યથાર્થ જ્ઞાનના ફળ સ્વરૂપે તને શું થશે? કે તને યથાર્થ જ્ઞાનની સાથે વિતરાગતા થશે, તારા રાગ દ્વેષ વધશે નહીં, ઉલટાને હશે તે પણ ઘટશે, અને એનું સરવાળે એવું ફળ આવશે કે તું પરિપૂર્ણ વિતરાગ થઈ જશે. જેવા જીનવર જીનેન્દ્ર થયા છે, અર્યંત સિદ્ધ પરમાત્મા થયા છે, એવું અર્થું થઈ ગયું છે. આ સમ્યક દ્રષ્ટિ થવાનું ફળ નિયમબદ્ધ છે. કોઈ સમ્યક દ્રષ્ટિ અર્યંત સિદ્ધ ન થાય એવું બને નહીં. સમ્યક દ્રષ્ટિ થાય તે આખરે અર્યંત સિદ્ધ થાય થાય ને. અને એટલા માટે એ મોક્ષ માર્ગની શરૂઆતની અવસ્થા હોવા છતાં પણ ગ્રંથ ગ્રંથોમાં શાસ્ત્રોમાં સમ્યક દર્શનની વિશેષ મહિમા કરે છે, એનું કારણ આ છે.
બરોબર,
સ્થાવું હોય તો પોતાના સ્વરૂપની ઉપર દ્રષ્ટિ લીધી, પર્યાય ઉપરથી દ્રષ્ટિ ખસેડીને છોડીને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ લીધી. આ સીધી વાત છે. પસંદગી સારી કરી છે, ગુરુને શરૂઆત પસંદગી સારી કરી છે. કેટલી વિશાળ દ્રષ્ટિ, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા, આવી દ્રષ્ટિને નહીં થવા દેવામાં રોકનારા, એટલે આવી દ્રષ્ટિને નહીં થવા દેવામાં, આવો સ્વીકાર નહીં થવા દેવામાં ખોટી માન્યતા રૂપી ગઢના પાર ન મળે. જેમ ગઢને તોડવો મુશ્કેલ પડે છે, આજે ગઢ જીત્યા એમ કે છે ને કે જાણે ઘણું જીત્યા, એમ વિપરીત માન્યતાના, ઉલટી ખોટી માન્યતાના ગઢ પણ ઘણા છે, પાર વિનાના છે, અને એ છોડવા જીવને મુશ્કેલ પડે છે. જે કોઈ મોટામાં મોટી તકલીફ, વિટમણા, જે કાંઈ ગણો હરકત, એ આ છે કે પોતે વસ્તુના સ્વરૂપથી બીજી રીતે જે સ્વીકાર કરી લીધો છે, અને એ સ્વીકાર અનાદિથી એને કરેલો છે, અનાદિથી પોતે મિથ્યા દ્રષ્ટિ છે, એ ફેરફાર કરવો, એવી માન્યતાનો ફેરફાર કરવો, એ બહુ મોટી વાત છે. બીજી ભાષામાં કહેવામાં આવે તો એમ કહેવાય છે કે જીવની માન્યતા એ જ એનો આત્મા છે. એટલે માન્યતા છોડવી, ઊંધી માન્યતા છોડવી, અને પ્રાણ છોડવા, એ પ્રાણ છોડવા સહેલા છે, માન્યતા છોડવી સહેલી નથી, પણ વધારે એને ઉપમા નથી દેવાતી. પ્રાણ છોડી દઈએ કે તમારે મારવો હોય તો મારી નાખો, પણ હું મારી વાત કરીશ નહીં, હું નહીં કરો, આવી માન્યતાની એ છે. અને બહારમાં પણ તમે કોઈ માન્યતા છોડાવવા માટે કોઈનો પ્રયત્ન કરશો, આપણા સગા છે, સ્નેહી છે, મિત્ર છે, જેના ઉપર અનુરાગ હોય, પ્રીતિ હોય, એ સાચું સમજો તો એનું કલ્યાણ થાય. પણ એવા ગ્રહિતમાંથી મિથ્યાત્વમાં ઉદયવાદીને માનવામાં આવી ગયા હોય, દેવદેવીઓને માને છે, એને તમે છોડાવવાની મહેનત કરો તો આપણને એમ લાગે કે આ પ્રાણ દેવા તૈયાર છે પણ માન્યતા છોડવા તૈયાર નથી, એવું જોવા મળે છે. એટલું ગુરુદેવ એમ કહે છે કે આ વાત કલ્યાણ થઈ જાય એવી છે, જો મૂળ સાચી વાતનો સ્વીકાર કરે તો જીવનું કલ્યાણ થઈ જાય એવી વાત જરૂર છે, પણ આવું સ્વીકાર કરવા માટે એને એને અંદરમાં રોકનારા, પ્રતિબંધરૂપ અટકાવનારા જે પરિણામ છે, એ માન્યતા રૂપી મોટા ગઢ છે. માન્યતા નથી પણ માન્યતા રૂપી મોટા ગઢ છે, કિલ્લા છે, મજબૂત છે, માન્યતા સાધારણ નથી. એનું શું કારણ છે કે જીવનો જે શ્રદ્ધા નામનો ગુણ છે, અદ્ભુતા, જ્ઞાન, ચારિત્ર, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રભુત્વ, વિભુત્વ આદિ અનંત શક્તિઓ છે, અનંત ગુણ છે, એમાં આ જે શ્રદ્ધા નામનો ગુણ છે એના પરિણામમાંનો પ્રકાર એવો છે કે ઊંધો પડે તો પૂરી શક્તિથી અને સરળો પડે તો પૂરી શક્તિથી. એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે શ્રદ્ધા સમ્યક થાય છે, ત્યારે એ શ્રદ્ધા શક્તિની પૂરી શક્તિ બહાર આવે છે. એને લઈને અનંત ગુણોમાં નિમિત પડે છે, બધા ગુણોને આંશિક શુદ્ધ કરે છે. એને લઈને એ શુદ્ધિ વિકાસ થાય છે, એને લઈને પૂર્ણ શુદ્ધિ થાય છે. પૂર્ણ શુદ્ધિમાં અનંતકાળ રહેવાનું કારણ પણ સમ્યક દર્શન જ છે. બરાબર, સોડરમાંથી લખે છે રહસ્યપૂર્ણ શિક્ષણમાં, કે સિદ્ધ પરમાત્માઓ સિદ્ધ દશામાં સાદી અનંત કાળ પર્યંત ટકી રહે છે એનું કારણ એમનું શારીરિક સમ્યક દર્શન છે. આવું કેમ કે અનંત શક્તિથી એ ગુણ પહેલેથી જ ખુલ્લો થઈને પરિણામ છે, એવું એનું પરિણામનો પ્રકાર છે. ત્યારે ઊંધો પડે ત્યારે એ જ મુસીબત છે કે પૂરી શક્તિથી ઊંધું પરિણામ ચાલે છે. એટલે જ્ઞાનમાં સૌનું જાણે તો પણ એને જલ્દી ફેરવી શકાય નહીં. જેમ કે બધા માણસને ખબર છે કે આ દેહ છે એ નશ્વર છે, નાશવાન છે. કેમ કે વર્ષમાં બે ચાર વખત તો સ્મશાનની અંતિમ ક્રિયામાં કોઈ સગા સંબંધીમાં જવાનો પ્રસંગ આવે છે, અથવા સમાચાર આવે છે કાગળ તારથી ટેલિફોનથી કે ફલાની જગ્યાએ આપણા સંબંધી હતા એને દેહ ત્યાગ કર્યો. ખબર છે કે આ શરીર નાશવાન છે તો પણ પોતે એ જ્ઞાનનું એ સમજણનું ઉલ્લંઘન કરીને જાણે કોઈ બી શરીર છોડવાનો નથી, મરવાનો નથી એમ સમજીને જ પ્રવૃત્તિ કરે છે. આત્મહિતનો વિચાર સુદ્ધા કરતો મોટા મોટા શીઠિયાઓને ઉદ્યોગપતિઓને પૈસાવાળાઓને રાજા મહારાજાઓને રાજકારણીઓને પૂછો આત્માના હિતનો વિચાર આવે છે તો પણ મરવાની ફુરસદ નથી. આત્માના આત્મા આત્માની શું તમે અમે વાત ક્યાં તમે કરો છો, અહીં તો મરવાની ફુરસદ નથી. શું કે એટલી બધી ઉપાધિના ઘેરામાં ઘેરાયેલા છે કે આત્માનું પોતાનું હિત કરી લેવું જોઈએ, જન્મ મરણનો નાશ કરવા માટે કાંઈક વિચારવું જોઈએ, કાંઈક એ દિશામાં આગળ વધવું જોઈએ. એનો બહુ ભાગ મોટા ભાગને તો એનો વિચાર સુધા કરવાનો અવકાશ રહેતો નથી. જેને થોડો ઘણો અવકાશ રહીને ધર્મક્ષેત્રમાં આવે છે એ પણ એની સમજણને એની માન્યતા છે એ ટકવા દેતી નથી, એની સમજણને ક્યાંય ટકવા દેતી નથી, ભૂલી જાય છે, વિસ્મરણ કરી જાય છે. કેમ કે જ્યાં સુધી માન્યતા ઊંધી છે ત્યાં સુધી એની સમજણ સમજણ પણ કામ કરી શકતી. એટલે જ્ઞાન પ્રયોજન ભૂત કાર્ય નથી કરી શકતો. જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા પરિભાષા કોડમંદી એવી રીતે કરી શકાય. જે જ્ઞાન પ્રયોજન ભૂત કામ કરે તેને સમ્યક જ્ઞાન કહીએ, અને જે જ્ઞાન જાણવા છતાં પણ પ્રયોજનને ન સાધે અપ્રયોજન ભૂત કાર્યને કરે તેને અજ્ઞાન કહીએ. શાસ્ત્ર વાંચ્યાને ખબર નથી પડતી કે નવ તત્વો શું છે, સદ્રવ્યો શું છે, પંચ પરમેષ્ઠી શું છે, દ્રવ્યનું પર્યાય શું છે, એ બધું તો ખબર પડે છે. તો ખબર પડવા છતાં કેમ એનું જ્ઞાન કામ કરતું નથી, પ્રયોજનભૂતપણે પ્રયોજનને કેમ સાધતું નથી, કે એની શ્રદ્ધા બદલાણી નથી, મિથ્યાદૃષ્ટિ મટીને સમ્યક દૃષ્ટિ થયો નથી. આ કારણ અને એ વાત ઊંધી શ્રદ્ધા અનંત શક્તિથી ઊંધી પરિણમતી હોવાથી એને માન્યતા રૂપી ગઢની ઉપમા અહીંયા આપી છે. બહુ મજબૂત છે આ વસ્તુ. માન્યતા બદલવી એમાં ઘણો પુરુષાર્થ છે. એમાં એકનું કોરું ઉપર ઉપરનું જ્ઞાન સમજણ કામ ન આવે, જ્ઞાનને પુરુષાર્થનો સહારો મળે, જ્ઞાન અને પુરુષાર્થ બંને જોર કરે ત્યારે એ શ્રદ્ધાના ઊંધા પડેલા આખા પોપડાને હવળો કરી નાખે, આખે આખો હવળો થાય તો બરોબર અધૂરો ન થાય. ત્યારે એને બહુ મોટું કામ કર્યું છે એમ કહેવામાં આવે. પછી એનો સંસાર લાંબો નથી, અલ્પ સંસારને સંસાર કહેવામાં આવતો નથી, અને ચારે ગતિમાં તે શક્તિ છે. સાતમી નારકીનો જીવ પણ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે, અને દેવલોકનો વૈભવવિલાસમાં પડેલો જીવ પણ સમ્યક દ્રષ્ટિ થાય છે. આ ઇન્દ્રની તો ત્યાં જઈને સમ્યક દ્રષ્ટિ થાય છે. સૌધર્મ ઇન્દ્રની પત્ની સચિ ઇન્દ્રાણી એમ કે સમીમ દ્રષ્ટિ હોય એને સ્ત્રી પર્યાયનો તો બંધ પડે નહીં, તો એ ત્યાં તો સમ્યક દ્રષ્ટિ થઈ છે. ઇન્દ્રને ચૌધર્મ ઇન્દ્ર પણ સમ્યક દ્રષ્ટિ છે અને સચિન ઇન્દ્રની પણ સમ્યક દ્રષ્ટિ છે, પણ એ ત્યાં જઈને એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. રાગના, અત્યંત રાગના, તીવ્ર રાગના નિમિત્તો છે દેવલોકની અંદર. એવા સંજોગોની અંદર પણ એને અસંયોગી એવા આત્માની દ્રષ્ટિ કરી લીધી છે, એકાવતારી છે, ત્યાંય થઈ શકે છે. સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પશુ પક્ષી પણ થઈ શકે છે. દેડપું ચકલું સર્પ, ક્રોધમાં ક્રોધિ, સર્પ સિંહ વાઘ, માછનું માથામાં પણ મન સહિતના સંઘની માછલી પંચેન્દ્રિય થાય છે. બધા સમ્યક દર્શન મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય. એવું છે અનુભવ થઈ જરૂર તપાસવા જોઈએ કે આ જીવ જેટલો સંયોગમાં રસ લીએ એટલી આકુરતા વધે વધે ને વધે. પછી એ સંયોગ ઝીણા હોય અને તીવ્ર રસ લીએ તો આકુરતા વધે. એ સંયોગો બહુ ઉજળા હોય, પુણ્યના ઉદયવાળા હોય અને એમાં રસ લે તો પણ આકુરતા વધે છે. જેટલો તીવ્ર રસ લીએ, કેમ કે એ જળ પદાર્થો છે, આત્મા ચૈતન્ય પદાર્થ છે અને સંયોગો છે એ જળ રચકણના પર્યાયો છે. ચૈતન્ય જળમાં જેટલો રસ લીએ, જેટલો ચૈતન્ય પ્રાણનો અને આનંદ પ્રાણનો અને શાંતિના પ્રાણનો ઘાત થાય, અસિદ્ધ સિદ્ધો એ સાથ થાય. એવા તો કેટલાય લાખો કરોડો પતિ જોયા છે, જોયા છે કે આખી જિંદગી સફળતા મેળવતા મેળવતા બહુ સારી સફળતાના શિખરે પહોંચ્યા પછી બેચેન હોય. શું અમારે આમદામ ને ઠામ તો છે પણ ક્યાંય ચેન પડતું નથી, પણ હેનું પડે. મેં એટલા રસ લીધા છે કે તારી બેચેને ત્યાં ઉભી કરી છે ને ચેન ખોઈ બેઠો છો. એ કામ તો તે જ કર્યું છે પણ તને એના વિજ્ઞાનની ખબર નથી. આ બેચેની શેમાંથી ઉત્પન્ન થઈ, એવું જે જીવનું જીવ સંબંધી વિજ્ઞાન છે એની તને ખબર નથી. એને એમ થાય છે પણ આટલી બધી સગવડતા, પાણી માગ્યું અને દૂધ હાજર થાય ને આ બેચેની કેમ થાય છે? ઊંઘ આવે ને હવામાનની તળાયમાં, પણ ઊંઘ આવે ને પડખા ફેરવે, પોતે જ ઉભી કરી દે, રસ લઈ લઈને પોતે જ ઉભી કરી દે, પછી અધોગતિમાં જાય છે. એ બધા એવા તીવ્ર માથા કર્મ બંધાય છે કે જીવ અધોગતિમાં જાય છે. એટલે આપણે તો શાસ્ત્રમાં એ કહેવત બહાર આવે છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. કેમ રાજેશ્વરી તે નરકેશ્વરી? કે એને રાજપાત મળ્યું એમાં એવા તીવ્ર રસ લીધા, એવા તીવ્ર રસ લીધા સંયોગના, ભોગવું ભોગના, એના પરિણામે એ અધોગતિમાં ચાલ્યો. એ મનુષ્ય બુદ્ધિ એક એવી છે કે જેમાં દેવલોક જેટલા તીવ્ર રાગના નિમિત્તો નથી, નારકી અને તિર્યંચ જેટલા તીવ્ર દ્વેષના નિમિત્તો નથી, અને મધ્યમ કોટિના એવા સંયોગો છે કે જીવ પોતાના હિતનો સ્થિર બુદ્ધિથી વિવેક કરીને સારી રીતે નિર્ણય કરી શકે એવી કોઈ થોડા કાળ માટેની આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકાર એમ કહે છે કે આવી સ્થિતિ અનંત કાળે ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. એટલે સ્થિર સ્થિતિથી પોતાના હિતનો વિવેક કરીને વિવેકની દિશામાં એને યથાશક્તિ પ્રવર્તવાનું ચાલુ કરી દેવું. સમય ગુમાવ્યા વિના મનુષ્યને વીજળીનો ધબકારો થતો. 90 સો વર્ષનું આયુષ ભોગવે તો હોય તે હો, કેમ કે અનંત કાળમાં 90 સો વર્ષ શું છે? કાંઈ બહુ ભાગ તો એમ છે કે મોટામાં મોટી ચીતવા જેવી કોઈ વાત એ છે અનિશ્ચિતતા છે. મનુષ્ય આયુ નિશ્ચિત નથી, દેવ અને નારકીનું આયુ નિશ્ચિત છે, તેની જ મનુષ્યનું આયુ નિશ્ચિત નથી. નિશ્ચિત એટલે કે ઓછામાં ઓછું અપર્યાપ્ત અવસ્થામાં પણ ત્યાગ કરે અને આ કાળમાં હવે પણ કોઈ પૂરા કરે. અપર્યાપ્તમાં એટલે માતાના ગર્ભમાં આવે એ ભગવા આયુ શરૂ થાય ને તરત પૂરું થાય એવું ઓછું અલ્પ આયુ બાંધ્યું હોય, ત્યારથી માંડીને પર્યાપ્તિમાં, ત્યારથી માંડીને જન્મતી વખતે બાળ અવસ્થામાં, યુવાન અવસ્થામાં, પીઢ અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં ગમે ત્યારે પણ આયુ શરૂ થાય. એનો કોઈ નિયમ નથી કે આટલું કાળ તો તને જીવવા દેવાનો છે, માટે તારી પાસે બાકીનો સમય થોડો કેમ નાશ થાય એ ઉપર જીવનું ધ્યાન દેવું જોઈએ. એ મોટા દોષને, સર્વાધિક સર્વથી મોટા દોષને વિચારે પણ નહીં, સમજે પણ નહીં, અને નાના નાના દોષ ટાળવા માટે પોતાની શક્તિને રોકી રાખે. મોટો દોષ એમને નિવારી જાય, નાના દોષ થોડા ટળે થોડા ન ટળે ને વળી પાછા એ બધા તીવ્ર મોટા થઈ જાય. બધા જ ધર્મના ક્ષેત્રમાં દોષ ટાળવા એ ઓછા વત્તા પ્રમાણની અંદર એ વિશે બધા ધર્મની અંદર હોય છે. એમ કે આ મુસલમાન એમ કે છે વ્યાજ ન ખાવું, ખાસ કરીને જે લોકો મક્કા હજ કરી આવે એને તો પ્રતિજ્ઞા ત્યાં લેવી પણ લેવાની હોય કે હવે હું જિંદગી સુધી ક્યાંય પણ વ્યાજ ખાઈશ નહીં. મોટા મોટો દોષ માંસ ખાય પણ વ્યાજ ન ખાય. આવે ને લોકો બકરી ને પ્રાણ, મોટા દોષને સામે ન જોવે, પણ આ નાનો દોષ તો કે ના એ તો મરી ગયો તો ન કરે. અત્યારે તો પૈસાવાળા અમારે ત્યાં બેંકમાં શરાફમાં પૈસા વગર વ્યાજે મૂકી દઈએ. શરત એટલી કે અમે જયારે લઈએ ત્યારે અમે વ્યાજ નહીં દઈએ તમને. શું ખાધું કહેવાય એને? વ્યાજ ખાધું કહેવાય કે ન ખાધું કહેવાય? અમારા જમીન હોય એનું વ્યાજ અમે નહીં લઈએ, પણ શરત એ કે અમારા ખાતે ઉધાર થાય ત્યારે તમારે વ્યાજ નહીં લેવાનું. વ્યાજ ખાવાનું નહીં ને વ્યાજ ખવડાવવાનું નહીં. મારા ગુનો પણ માફ ને તારા ગુનો પણ માફ. ડબલ ધર્મ થાય કે ન થાય? આવા બધા છબરડા ચાલે છે. એને એમ કે હું તો ધર્મ કરું છું, વ્યાજ ખાતો પણ બીજાને ઓલોનો વ્યાજ નથી દેતો, એનો અર્થ શું કે એની માંથી વ્યાજ લે છો, વ્યાજ વસૂલ કરો છો, તારી જમા રકમનો વ્યાજ વસૂલ કરો છો, બીજી રીતે વસૂલ કરે. નાના દોષને ટાળવામાં ઠેકાણા વગરનો હોય, જેમ કે માણસ ત્યાગ કરે, તપ કરે, આહાર આદિનો ત્યાગ કરે અને પરિણામ બગડે, અશાતા થાય, અશાતા થાય તો પરિણામ બગડે, તો એને ખબર ન પડે કે આ શાના માટે કર્યું, આ પરિણામ સુધારવા માટે કર્યું કે પરિણામ બગાડવા માટે કર્યું.
દોષ ટાળવા માટે કઈક ક્રિયા કરે, પણ બીજો કેટલો દોષ બાંધે એની કઈ ખબર પડે. આ બધું થવાનું કારણ શું? કે મૂળમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નહીં હોવાને લીધે આ બધા અનેક પ્રકારના મોટા છબડા ઉભા થાય. લસનમોહનો મોટો દોષ છે એ વાત થી ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો પણ અજાણ્યા છે. તો બીજા જે નથી જાવા ધર્મના ક્ષેત્રમાં એની તો વાત કરવાની કઈ રહેતી નથી. તો એમ સમજે છે કે આપણે વેપાર ધંધા કારખાના ચલાવીને પાપ કરીએ છીએ અને પૈસા મેળવીએ છીએ, તો કે એને ફરીથી આવતા આવે છે તો પૂર્વ કર્મ છે, પણ નિમિત્ત પણ એટલે. પણ એને એમ થાય છે કે આમ કરીએ છીએ માટે હવે દાન દઈ દો ને, દાન આપો તો થોડું પાછું પુણ્ય બતાય. પાપ ને ટાળવા શું કરવું? તો પુણ્ય બાંધવું. એટલે પોતે સમજેલી, પોતે માનેલી, પોતે વિચારેલી પદ્ધતિ આગળ વધવા જાય છે. પણ જીવેન્દ્ર પ્રવૃત્તિક માર્ગ છે એની અંદર એક દોષ ટાળવાની પદ્ધતિસરની સુવ્યવસ્થા છે કે જો તારે દોષ ટાળીને સર્વથા નિર્દોષ થવું હોય તો પ્રથમના પ્રથમ તારે દર્શન ગુરુનો ટાળવા, આ માન્યતા રૂપી ગઢ છે એને એકવાર તારે એ ગઢને તોડવા પડશે. માન્યતાનો દોષ ટળ્યા વિના બીજા પ્રકારના ચારિત્રના દોષ ટળશે તો પણ નહીં ટળ્યા બરાબર છે. મૂળ હાજુને પાંદડા તોડ્યા એ પાછું પાંગરી જશે, કેમ કે મૂળ હાજુ આપે છે. પોપડીઓ વાંચીને જે કાંઈ એને સમજણ કામમાં ન આવ્યું એ રીતે સમજણ કામમાં નથી લઈ શકતો, માન્યતાને તોડતો નથી. જ્ઞાનનું પહેલું કામ શું? કે ઊંધી માન્યતાને તોડવી. તે જો એની પાસે જ્ઞાન બળ ઉત્પન્ન થાય તો એ પુરુષાર્થથી જ્ઞાન બળથી માન્યતાને પલટાવે. એમ કરવાને બદલે માન્યતા ઊંધી એમને એમ રહી જાય, એની એને ખબર ન હોય અને એમ માની બેસે કે મને જ્ઞાન થઈ ગયું છે, એ બધા શુષ્ક જ્ઞાન. બધા દોષ ત્યાં રહીએ છે, બધા દોષ ઘર કરીને ત્યાં રહેલા છે. સારી રીતે નીકળશે નહીં. આમાં વધારે દોષ શું થાય છે કે એને એક એવો ખોટો ખ્યાલ છે, ભ્રમ છે કે મને તો જ્ઞાન થયું છે. એટલે પછી બીજાને તો એમ ખ્યાલ છે કે મને મારે તો ઘણું સમજવાનું બાકી છે, ઘણું કરવાનું બાકી છે, એને એ રહેતું નથી. અને એ બ્રહ્મા ને બ્રહ્મા વિશેષ તીવ્ર દોષમાં પરિણમી જાય છે.
ચાલુ
રાખીએ અભિપ્રાય શું છે? ટાળવાનો કે કરવાનો?
કેમ કે આ પ્રસંગ એમ નથી જોડે કે આ દોસ્તો
દોસ્તો એમ છે કે દર્શન બહુ પડ્યા પછી કેટલાય દોષ, કેટલાક દોષ રહે છે. કેમ કે રૂપ માન માયા લોક ચાર કસાય મુખ્ય છે. તો દર્શનનો પડે છે ત્યારે અનંતાનું મંદિરના જાય છે, પછી અપ્રત્યાખ્યાન નથી માંડીને ત્રણ ચોકડી ઉભી રહી છે. તો એની તો એ જ્ઞાન દશામાં તે દોષ તો થાય છે, પણ ત્યાં શું છે કે એનો નિષેધ છે. જેને અનંતાનું મંદિરનો ટેડ્યો છે એને એનો નિષેધ આવે છે. સ્થૂળ દોષ હોય કે સૂક્ષ્મ દોષ હોય એને દર્શન મોહનો નથી, પણ ચારિત્ર મોહનો છે તો એને નિષેધ આવે છે. જ્યારે દર્શન મોહ સહિત જેને દોષ થાય છે એને નિષેધ નથી આવતો. ઉભા રાખે તો એને નિષેધ એટલે યથાર્થતામાં શું થાય? ભલે દર્શન મોહ ન ટળ્યો હોય પણ મુમુક્ષુ જીવ હોય અને કોઈ એની લાઈન યથાર્થ ગોઠવાય કે જેમાં આગળ વધીને એ દર્શન મોને ટાળે,
એવી જે પૂર્વ ભૂમિકા એને મુમુક્ષુ કહીએ, તો ત્યાં એને કેવી પરિસ્થિતિ ઊભી થાય કે દર્શનમો ઉપરાંત ચારિત્રમો એને પોતાનું નિજ અવલોકન હોવાને લીધે એનું જ્ઞાન દોષનું અવલોકન કરતા દોષના રસને મંદ પાડી દે છે. દોષ તો થાય છે પણ દોષ ના રસ ને તોડે છે, દોષ સીધો નથી ટળતો. દોષ ટળવાનો ક્રમ એ છે કે પેલા દોષ નો રસ ટળે છે પછી દોષ ટળે છે. દોષ તીવ્ર પણ જેટલો રસ તીવ્ર એટલો દોષ તીવ્ર. કષાય તીવ્ર એટલો તો દોષ તીવ્ર નહીં. કષાય તીવ્ર હોય ને રસ મંદ હોય, કષાય મંદ હોય ને કષાય રસ તીવ્ર હોય. તો જેટલો કષાય રસ તીવ્ર એટલો દોષ મોટો, એટલો દોષ વધારે. એટલે પ્રથમ જ મુમુક્ષુની ભૂમિકામાં અવલોકનમાં આવવાની ભલામણ છે. તું તારું નિજ અવલોકન સતત કર્યા કર. તારે નિર્દોષ થવું હોય તો નિર્દોષ અને લક્ષ્ય નિજ અવલોકનમાં રહેતા જે દોષ થશે, કારણ કે પૂર્વકર્મ છે એ તો દોષથી બંધાણા છે. પ્રકૃતિનો ઉદય આવશે તું ઘડવા વગર રહીશ નહીં, કેમ કે હજી તારી કોઈ શક્તિ તો થયા નહીં એમાંથી છૂટા પડવાની, એટલે દોષ થઈ જશે. થઈ જશે એક વાત છે, કર્મો છે એ બીજી વાત છે. કરવા કરવા કરવો છે એને ચોઠાણીનો રસ ઉભરેડા છે, અને જેને કરવો નથી ને થઈ જાય છે એને અવલોકનથી એનો રસ તોડે છે. આ કષાય રસને દર્શનમો સાથે સીધો સંબંધ છે. જે રસ તોડે છે એનો દર્શનમો પણ સાથે સાથે મંદ થાય છે. આ પ્રયોજન એનો દર્શનમો મંદ થાય છે, અને પ્રથમ એ દર્શનમો નો અભાવ કરીને ક્રમશ ચારિત્રના ત્રણેય ચોકડીના કષાયને એ તોડી શકે છે. આ એક જીનેન્દ્ર માર્ગની વ્યવસ્થિત પદ્ધતિ છે. અનાદિ અનંત જીનેન્દ્ર માર્ગની એક ધારી, એક જ પ્રકારની અનુભવ સિદ્ધ થયેલી પ્રસિદ્ધ પદ્ધતિ છે. આ રાજમાર્ગ છે, એ માર્ગે ચાલો. ચીલો ચાતરીને બીજા માર્ગે જાઉં, રાજમાર્ગે ચાલ્યો જાતું. રાજમાર્ગ ખુલ્લો છે આજે પણ તારાનસીએ. સદશાસ્ત્રો વિદ્યમાન છે, સદપુરુષો વિદ્યમાન છે, વસ્તુ દર્શન અને માર્ગદર્શન કરાવનારો વિદ્યમાન છે. તારો હિત સાધવું હોય તો તું સાધી શકે એવી પરિસ્થિતિ સાનુકૂળ છે. પછી તારી સ્વતંત્રતા છે. કોઈ જીવ પરતંત્ર નથી આ જગતમાં, સર્વ જીવો સ્વતંત્ર છે. એ રાખીને આ પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે જેનું હોનહાર સારું છે એને સૌ સૂજે છે, જેનું હોનહાર સારું નથી એને સૌ સૂજતું નથી. વાત તો બે ના કાને પડે છે, પણ એકને સૌ સૂજે છે, એકને સૌ સૂજતું નથી. એવું છે કે વ્યવહાર એટલે શું અને નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની શુદ્ધ પરિણતિ કે નિશ્ચય. એ અલ્પ શુદ્ધિ ના કારણે અલ્પ અશુદ્ધિ પણ સાથે રહી જાય એનું નામ વ્યવહાર. તો જેને અલ્પ શુદ્ધિ પ્રગટે એની અલ્પ શુદ્ધિ યથાયોગ્ય ગુણ સ્થાને, ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને એની મર્યાદામાં આપોઆપ રહે છે. જેને શુદ્ધિ પ્રગટી જ નથી એને તો વ્યવહાર નથી. કેમ કે નિશ્ચય હોય એને વ્યવહાર છે, જેને નિશ્ચય નથી એને વ્યવહાર શું છે? એને તો વ્યવહારાભાસ છે. એટલે એને ખરેખર વ્યવહાર, સમ્યક વ્યવહાર એની પાસે નથી, સુયોગ્ય વ્યવહાર નથી. એટલે એને તો કઈ નિશ્ચય તો બરાબર, પણ અમે વ્યવહારની અંદર આમ કરીએ એ પ્રશ્ન એને રહેતો નથી. એને તો નિશ્ચય બાકી છે અને વ્યવહાર એને બાકી જ છે. એને તો બે બાકી છે અને બે સાથે જ ઉત્પન્ન થાય છે, કોઈ વારાફરતી ઉત્પન્ન થતા નથી.
વ્યવહાર માર્ગ ક્યારે ઉત્પન્ન થાય છે? સમ્યક દર્શન ના કાળમાં ઉત્પન્ન થાય છે. એ પેલા વ્યવહાર માર્ગ નથી કોઈ જીવ પાસે, નિશ્ચિત માર્ગે નથી અને વ્યવહાર માર્ગે નથી, બે માંથી એકું નથી. કેમ કે એક જ માર્ગ ના આ બે અંશ છે, એક માર્ગ ના આ બે અંશ હોવાને લીધે બે માંથી એક કઈ નથી. હોય તો બે સાથે હોય, નહીતર બે માંથી એક હોય નહીં. આ સીધી વાત છે. હા, એ તો શું છે, ઉલટું વિપરીતતાના બે પ્રકાર છે. કોઈ ક્રિયા એ ચડી જાય છે તો એ જરા પણ જ્ઞાન માર્ગ નો વિચાર કરતા નથી. કોઈ શુષ્ક જ્ઞાન માં ચડી જાય છે તો એ જરા પણ પોતાના દોષ નો વિચાર કરતા નથી. ગમે તેમ ચાલે છે, બંને ભૂલા છે. માં એટલે એમ કીધું છે, માને માર્ગ મોક્ષ નો, બોલો આમાં મોક્ષ નો માર્ગ માને છે, આમાં આ મોક્ષ નો માર્ગ માને છે. કરુણા ઉપજે જોઈ, કોઈ ક્રિયાગર થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં, કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. જ્ઞાની ને કરુણા આવે છે, આ ભૂલો છે, આ ભૂલો છે. બે ધર્મના માર્ગ માં માનેલો ધર્મ કરે છે ને બે ભૂલેલા છે, બે માંથી એક ને મોક્ષ માર્ગ ની ખબર નથી, પત્તો નથી લાગ્યો, ભૂલી ગયેલા છે. નિર્દોષ અવલોકનમાં મધ્યસ્થતા અને નિષ્પક્ષપાતતા ઘણી આવે છે. પછી બીજાના દોષ નો ખ્યાલ આવે તો મધ્યસ્થ રહી શકે, નહીં પણ પોતાનો દોષ જેમાં પોતાનો પક્ષપાત છે એ તો એકાંત બીજાના દોષ જોઈને રાગદ્વેષી થયા વિના રહેશે ને, એના રાગદ્વેષ વધશે. અને બીજાના દોષ જોઈને તારે કામ શું છે, તારે શુદ્ધ થવું છે કે બીજાને બીજાની ચિંતા કરવી છે, તારે શું કરવું છે? અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જીનવર સમાન દ્રષ્ટિમાં એવો આ પાયાની વાત કરે છે. ગુરુદેવશ્રીના વચનામૃતના પ્રારંભમાં આ વાત છે કે બાર અંગનો સાર એ છે, બાર અંગમાં વિસ્તાર, અનેક ભેદે અનેક પ્રકારે ઉપદેશો છે, ઉપદેશનો વિસ્તાર, પણ એ બધાનો સાર એ છે કે આત્માને મૂળ સ્વરૂપે જીનવર સમાન છે એમ જ દ્રષ્ટિમાં જેવો, કેમ કે આત્માનું સ્વરૂપ મૂળમાં પરમાત્મા જેવું છે. આ પહેલું કામ કર. અને એમ માનવા માટે, એ માન્યતાને ગ્રહણ કરવા માટે તારી માન્યતા તને પહેલી આડી આવશે કે મેં એમ નથી માન્યું, હું તો એમ માનું છું, હું ફલાણો ફલાણો છું. તો આ માનવું કે આ માનવું, આ તોડીને આ મનાશે, આ રાખીને મનાશે, હું ફલાણો છું એમ માન્યતામાં રાખે અને હું પરમાત્મા છું એમ માન્યતામાં આવે એમ બને નહીં. આ તૂટે નોડું આવે, એકનો નાશ બીજાનો સદભાવ થાય, બંને સાથે રહી શકે એ જ્ઞાનમાં બે કરવા સમ્યક માન્યતા મિથ્યા માન્યતાની રહી શકતી નથી. એટલે બહુ સંક્ષિપ્તમાં પણ શરૂઆતમાં જ બાર અંગના સારની વાત કરી છે. માન્યતા અપેક્ષાએ એમ કહ્યું છે કે તું મિથ્યા માન્યતા ટાળ અને સમ્યક સત્તાને ગ્રહણ કર. એ જ કાળે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ થતું હોવાથી કોઈ વાર જ્ઞાનની મુખ્યતાથી વાત કરે તો એમ કહે કે તું પ્રથમમાં પ્રથમ કેવી રીતે સ્વાનુભવમાં આવ. અનુભવની મુખ્યતાથી વાત કરે તો શું કહે, ગમે તેમ કરીને તું પ્રથમમાં પ્રથમ એક વાર સ્વાનુભવ થાય એવી સ્થિતિએ પહોંચ. અને એમાં જેટલો કોઈ તને જે તારા ભાવોનો પ્રતિબંધ હોય, તારા રોકનારા પરિણામ હોય, એને ગમે તેમ કરીને પુરુષાર્થ કરીને, ગમે તેમ કરીને એટલે પુરુષાર્થ કરીને એને તું ટાળ. એ વગર જન્મ મરણનો અભાવ થવાનો બીજો કોઈ સંસાર પરિભ્રમણના નાશનો ઉપાય નથી. એ ક્ષણના સ્વાનુભવમાં અનંત જન્મ મરણને તોડવાની શક્તિ. એટલે સ્વાનુભૂતિ, સ્વાનુભૂતિને બાર અંગનો સાર કહેવામાં આવ્યો છે, અથવા સમ્યક દર્શનને બાર અંગનો સાર કહેવામાં આવ્યો છે. એનું કારણ છે
આવતીકાલથી પોલ્યુશન શરૂ છે.